આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇસ્લામાબાદમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરનું સંબોધન. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ શપથ ગ્રહણ કર્યા. હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની આવતીકાલે શપથ ગ્રહણ કરશે. પરાળી બાળવાના મામલે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હરિયાણા અને પંજાબ સરકાર પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો. કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજીટલ વ્યવહારોમાંથી 46% ભારતમાં થાય છે અને આ વર્ષે 3 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લેતા શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને ફાયદો. શાંઘાઈ સહયોગ સંગઠનની 23મી બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે શરૂ થઈ ગઈ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વિદેશમંત્રીનું સ્વાગત કર્યું હતું. ભારત શાંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન માળખામાં સક્રિય રીતે સંકળાયેલું છે તેમજ સંગઠનની વિવિધ પ્રણાલીઓ અને પહેલમાં ભાગ લેતું રહ્યું છે. શાંઘાઈ સહયોગ સંગઠનની સરકારના વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે જેમાં સંગઠનની વેપાર અને આર્થિક કાર્યસૂચિ અંગે ચર્ચા થાય છે. આ પહેલા ડોક્ટર જયશંકરે આજે સવારે એક પેડ માકેનામ અભિયાન હેઠળ ભારતીય હાઈ કમિશનમાં અર્જુન વૃક્ષના છોડનું વાવેતર કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે શાંઘાઈ સહયોગ સંગઠન દરમિયાન મોંગોલિયન પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમણે એક્સ હેન્ડલ પર આ મીટીંગનું ચિત્રાત્મક વર્ણન પોસ્ટ કરતા લખ્યું છે કે અમે બંને દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરી. એસસીઓ સંમેલનમાં ભાગ લેવા માટે ગઈકાલે મોંગોલિયાના પ્રધાનમંત્રીને મળીને આનંદ થયો તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિદેશમંત્રી જયશંકર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશંકર રાત્રે એસસીઓ પ્રતિનિધિઓ માટે આયોજિત રાત્રિભોજનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને મળ્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કર્યા છે. શ્રીનગરના શેરે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા સમારોહમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રી અબ્દુલ્લા અને તેમના મંત્રી પરિષદને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં સુરેન્દ્ર ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના, સકીના ઇટ્ટુ અને જાવેદ રાણાએ મંત્રીપદના શપથ લીધા હતા. આ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ભારતીય જનતા પક્ષના અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષે ઉમર અબ્દુલ્લાની સરકારના બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. નવી સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં હોય. હરિયાણામાં આજે નવી સરકારની રચના માટેની પ્રક્રિયા શરૂ. રાજ્યમાં ભારતીય જનતા પક્ષે સતત 3જી વખત સરકાર બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યકારી મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાની ઔપચારિકતા પૂર્ણ થઈ અને હરિયાણાના મુખ્યમંત્રી તેઓ નાયબસિંહ સૈની બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે નાયબસિંહ સૈની 2જી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. શ્રી સૈનીએ ગઈકાલે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીની સમીક્ષા પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની ઉપસ્થિતિમાં યોજાનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક અંગેના તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આજે યોજાનારી બેઠક બાદ રાજ્યપાલને મંત્રી પરિષદમાં સામેલ ધારાસભ્યોની યાદી સોંપવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ આવતીકાલે શપથ ગ્રહણ માટે નાયબ સૈની અને મંત્રીઓને નિમંત્રણ આપશે. સુપ્રીમ કોર્ટે આજે હરિયાણા અને પંજાબ રાજ્ય સરકારોની પરાળી બાળવાના મુદ્દે ટીકા કરી હતી. સર્વોચ્ચ અદાલતના વાયુ પ્રદૂષણ સંબંધિત તેના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી. જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેન્ચે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે પર્યાવરણના મામલે અતિ ગંભીર એવા આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેવામાં આવે. આદેશના પાલનની નિષ્ફળતા બદલ હરિયાણા સરકારના અધિકારીઓ સામે દંડાત્મક પગલાં લેવાનો પણ સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો. દંડાત્મક પગલાં લેવા માટે સર્વોચ્ચ અદાલતે 1 અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજીટલ વ્યવહારોમાંથી 46% ભારતમાં થયા છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય 6G સિમ્પોઝિયમના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી સિંધિયાએ જણાવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટમાં યુપીઆઈ પર 275 બિલિયન ડોલરના લગભગ 1.5 બિલિયન વ્યવહારો થયા હતા. તેમણે દરેક નાગરિક માટે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત 6G ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે. શ્રી સિંધિયાએ કહ્યું કે ડિજીટલ ઇન્ડિયા સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મૂળભૂત પરિસર પર આધારિત છે. આ વર્ષે 3 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી, જેના કારણે ભારત ત્યાંના પ્રવાસન માટેનું સૌથી મોટું બજાર બન્યું. શ્રીલંકા પર્યટન વિકાસ સત્તામંડળે જાહેર કરેલા આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબરના મધ્ય સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે. પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત પછી બ્રિટન, રશિયા અને જર્મની આગામી 3 સ્થાને છે, જ્યારે ચીન 5મા સ્થાને છે. અમારા કોલંબા સંવાદદાતા જણાવે છે કે તાજેતરના વર્ષોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું રહ્યું છે. એક તરફ નિયમિત ઉડાનો અને બીજી તરફ ફેરી સેવાઓ ફરી શરૂ થવાથી બંને દેશ વચ્ચે મુસાફરી સરળ અને સુવિધાજનક બની છે. પ્રવાસન એ ત્યાંના ટોચના વિદેશી આવક ઉત્પાદકોમાંનું એક છે. શ્રીલંકાના પ્રવાસન અધિકારીઓએ ગયા મહિને કહ્યું હતું કે તેઓ વર્ષ 2025માં 30 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓના આગમનની અપેક્ષા રાખે છે, જે પ્રવાસન ઉદ્યોગને કોવિડ પહેલાના સ્તરે લઈ જશે. બેડમિન્ટનમાં ભારતના સતીશકુમાર, કરુણાકરણ અને ઉન્નતિ હુડા આજે ડેનમાર્કના ઓડેન્સમાં ડેનમાર્ક ઓપન સ્પર્ધામાં રમશે. કરુણાકરણ પુરૂષ સિંગલ્સના રાઉન્ડ 32માં તાઇવાનની સુલી યાંગ સામે રમશે, જ્યારે આજે સાંજે મહિલા સિંગલ્સના રાઉન્ડ 32માં ઉન્નતિ હુડાનો સામનો અમેરિકાની લોરેન લેમ સામે થશે. મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં આજે બપોરે ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો મુકાબલો મલેશિયાની થિન્ના મુરલીધરન અને પર્લી ટેન સામે થશે. મિક્સ ડબલ્સમાં એન સિક્કી રેડ્ડી અને બી સુમિત રેડ્ડીની જોડી આજે કેવિન લી અને એડવર્ડ ઝાંગની કેનેડિયન જોડી સામે રમશે. 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ પોતાની હરીફ ચીની તાઇપેઈની પાયુ પોને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. પાયુ પોએ ઇજાના કારણે મેચ છોડવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પાયુ પોએ મેચ છોડી ત્યારે સિંધુ 21-8, 13-7થી આગળ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય સલામતી દળ NSGને તેમની સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા દેશની સલામતીમાં અતૂટ સમર્પણ, સાહસ અને દ્રઢ સંકલ્પ માટે તમામ NSG કર્મચારીઓને દેશ સલામ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSGને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે NSG સર્વત્ર સર્વોત્તમ સુરક્ષાના સૂત્ર પર જીવી રહ્યું છે. તેમણે કહ્યું કે NSGએ ઝડપી પ્રતિભાવ, વ્યૂહાત્મક પગલાં અને દોષરહિત ચોકસાઈમાં નોંધપાત્ર કુશળતા સાથે રાષ્ટ્રીય સુરક્ષાને સતત મજબૂત બનાવી છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે આજે અહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ તેમની સાથે હતા. ભગવાન શ્રીરામના દર્શન કરીને ભાવુક થયેલા અઝારે કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના આ ભવ્ય મંદિરને જોઈને હું સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા જોઈને તેઓ પ્રભાવિત થયા છે. આ હિન્દુ આસ્થા માટે આ સ્થળ મહત્વપૂર્ણ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇસ્લામાબાદમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરનું સંબોધન. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ શપથ ગ્રહણ કર્યા. હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની આવતીકાલે શપથ ગ્રહણ કરશે. પરાળી બાળવાના મામલે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ હરિયાણા અને પંજાબ સરકાર પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજીટલ વ્યવહારોમાંથી 46% ભારતમાં થાય છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.